अवधूत चिंतन श्री गुरुदेव श्री यादवाधीश हरे कृपालु पाही स्वकं मां शरणागतं भोः कृष्णात् ते यः पिलदि दत्त नाम स एव कृष्णस्त्वमिहैकरूप। गुरु सेवा जीवु त्रिभुवन मही साधन नथी। गुरु सेवा जीवु प्रगट प्रभु आराधन नथी। गुरु सेवा जीवु फलद व्रत उद्यापन नथी। गुरु सेवा जीवु इतर हृदयाश्वासन नथी। गुरु महाराज ना लाड़ीला अने वहलाओ आजे तो आशीर्वचन मारे आपवानु न होय, हूँ तो गुरु महाराज नो बालक छू। आजना दिवसे तो हूँ एवो इच्छू के तमे बदा मने एवो आशीर्वाद आपो के हूँ सदाने माटे बच्चू रहूं, बालक रहूं, क्यारे मोटो न थाई जाऊं। मारी जात ने हूँ मोटो न मानूं, सदाय एनो बनूं, मने प्रेम अवधूत थवामां रस नथी, मने मारा गुरु महाराज रंग अवधूत ना बनवा मा रस छे। गुरु बनवु बहु सहेलू छे, शिष्य बनवु घणु कपड़ु छे। गुरु एक दिवस मा बनी शकाय छे, शिष्य बनता घणी वार लागे छे। तो हूँ क्यारे गुरु ना बनू कोई नो, अने सदाये शिष्य ज रहूं। शिष्य भाव मा रहूं अने सर्व मा जड़ चेतन एना सर्जन मात्र मा हूँ मारा गुरु ना सदाय दर्शन करूँ। इवो भाव मारा हृदय मा उभराय छे। तो आजे एवो आशीर्वाद आपो के हूँ सदाय एनो बाळक बनी ने रहूँ। आ जयंती શું પ્રેમ અવધૂતજીની છે, શું કોઈ મોટા સંતની છે, કોઈ ગુરુની છે, એવું નથી। આ તો જયંતી છે સેવાની। સેવાનો જે મહિમા છે, આપણી સંસ્કૃતિમાં સેવાને સર્વશ્રેષ્ઠ માની છે। એટલે જ કહ્યું છે સબતે સેવક ધર્મ કઠોરા। આ જયંતી સેવાના ધર્મની છે, रखे मानी लेता के आ जयंती प्रेम अवधूत नी छे वालाओ तमारा सर्व मा अने सर्व मा मने तो मारो गुरु महाराज दिखाय छे अनुभवाय छे हूँ सतत ए भाव मा जीवु छु आपने अवधूत परिवार ना छे तो तमे जेने अवधूत परिवार कहो छो ये शू कहवाय मारी परिवार विषय नी जे कल्पना छे ते घणी जुदी छे ડાકોરના ભગવાનના દર્શન કરવા માટે આવું હોય તો જુદા જુદા રસ્તેથી પદયાત્રીઓ આવે છે રસ્તા બધા જ અલગ છે તો એક રસ્તામાં આવતા હોય પરમાત્માને મળવા માટે તો એ રસ્તાના જે હોય એ એક રંગ અવધૂત પરિવાર છે બીજા રસ્તામાં બીજો પરિવાર છે એમ બધા જ પરિવારો જુદા છે અને આગળ આવતા જ્યાં મંદિરે આવી ગયા છે બધા જ એક મેક થઈ જાય છે રસ્તામાં ચાલે છે ત્યાં સુધી તો જુદા જુદા પરિવાર છે પણ જ્યાં ભગવાનની આગળ પહોંચી ગયા તો પછી એક મત છે આ બધો જ ભેદભાવ છે નીચેના તળિયે છે નીચેની સપાટીએ છે પરમાત્માની પાસે પહોંચ્યા પછી કોઈ જ ભેદ નથી પરિવાર એક નાનકડું નામ છે અવધૂત પરિવાર કેટલા બધા નામ છે પરિવારોના બધા જ પરિવારો અલગ 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 રસ્તે ચાલે છે અને ટકરાય છે એને એમ લાગે છે કે મારો આ જ રસ્તો સાચો છે ભગવાન વિચારે છે કે ભાઈ તું મારી પાસે આવ પછી તને ખબર પડશે કે આ અવધૂત પરિવાર એ એક રસ્તે ચાલનારો નથી પણ મારી પાસે આવ્યા પછી આખો વિશ્વ એનો અવધૂત પરિવાર છે વિશ્વમાં વસતો માનવ માત્ર એ અવધૂત પરિવાર છે પણ હજુ એક વાત સ્ફુરી છે અવધૂત પરિવાર એને એને હું મારા જે સૂજ્યું છે એમાં કહું તો પરિવારનો અર્થ વ્યાકરણની દ્રષ્ટિએ તમે જે કંઈ કરતા હોય તે પણ મારી ઈચ્છા એવી છે કે તમે આખા વિશ્વના પરિવારને ઉપયોગી ન થઈ શકો પણ જે અવધૂત પરિવાર છે તો તમારા તમે જેને અવધૂત પરિવાર કહો છો તો એ પરિવાર એવો હોવો જોઈએ આ મારી દ્રષ્ટિ છે કે એના સુખમાં તો ઠીક છે માનવ આ પરિવારના પણ દુઃખ કોઈને પણ હોય પરિવારના ને તો એ દુઃખ સમગ્ર પરિવારનું બની જવું જોઈએ એની વારે જે ચડી જાય એનું નામ પરિવાર પરિવારના વ્યક્તિ દુખી હોય, કોઈ ઘર તનથી મનથી ધનથી એની વારે ચડી જાય, એનું નામ પરિવાર. આપણો પરિવાર એવો હોવો જોઈએ કે એક એક પરિવારની એને ખબર હોવી જોઈએ કોને દુઃખ છે, એ એને ખ્યાલ હોવો જોઈએ. અને જે તનથી મનથી કે ધનથી એને આપણે ઉપયોગી થઈએ એનું નામ સાચો પરિવાર છે. એટલું જ નહીં, પરિવારની કોઈ પણ વ્યક્તિ ઉન્નતિના માર્ગે જાય તો એને ખૂબ બિરદાવો, એને ઉપયોગી થાવ, એના પગ ખીંચશો નહીં. કોઈ આગળ જાય છે તો પોતાના કર્મ વડે કરીને જાય છે. આપણે પણ એ કરી શકીએ તો ત્યાં જ બેસી શકીએ. ગુરુ મહારાજના ચરણમાં બેસવાનો, ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાનો કોઈ એક વ્યક્તિનો ઈજારો નથી. તમે બધા જ મારા પરિવારના વાલાઓ, થોડીક દ્રષ્ટિ જો પાછી કરશો, અવધૂતને જે તમે બહાર જુઓ છો, એને શોધી રહ્યા છો પૂજા ને પાઠમાં, એ બધું કરો, પણ એને શોધ કરો. તમારા અંતરમાં એ જગમગી રહ્યો છે. અવધૂત પરિવારનો કોઈ પણ વ્યક્તિ માત્ર આ કૃપા સંપાદન કરવાનો અધિકારી છે, નહીં તો અમારા જેવા પરિવારમાં સામ્રાજ્ય જમાવશે અને તમને બધાને, એટલે આપણને બધાને નાના બકરા જેવા જ રહી જઈશું. આપણામાં એક એક પરિવારની વ્યક્તિમાં એટલી શક્તિ છે તો આપણે એવું નહીં માનવાનું. હું તો તમને વિનંતી કરીને કહું છું કે હમણાં આપણા વિદ્વાન પુરુષોએ મારે વિશે જે કંઈ કહ્યું તે હું સ્વીકારું નહીં. હું ગોડમેન બની જાઉં, માણસ ભગવાન બની જાય એવું મને નહીં ગમે. મને તો માત્ર માનવ બનીને રહું એ વધુ ગમે. તમે ઊંચે બેસાડી દો, લાડમાં વાલમાં બાળકને જેમ બેસાડીએ અને જયંતિ ઉજવીએ એ રીતે બેસાડી દો, હું બેસી જાઉં છું. સાચે જ મારા અંતરમાં ઘણું દુઃખ થાય છે. આ વાત તમે નથી સમજી શકતા. ક્યારેક અકળાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું. ગુરુ મહારાજને પ્રાર્થના પણ કરું છું તો વિદ્વાનોએ જે કંઈ મારા વિશે કહ્યું છે એ બધું તમે બધા, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ભૂલી જજો. એક વાત છે કે આવા વિદ્વાન ભૂદેવો જડમાં પણ મંત્ર શક્તિથી ચેતન આણી શકે છે, તો ભવિષ્યમાં કદાચ મારામાં એમણે જે કંઈ કલ્પ્યું હોય એ સાકાર થાય તો મને નવાઈ નહીં લાગે. પણ આજે આ અહીં બેઠો છું એ સ્થિતિએ તમે બધા જે મને માનો છો તેવું મારામાં કંઈ જ નથી. માત્ર ગુરુ મહારાજના ખોળામાં રમતું એક નાનકડું બાળક છું, એ સિવાય મારામાં કોઈ શક્તિ નથી. તો અવધૂત પરિવાર એકબીજાને સાજા માંદા કઈ પણ હોય ત્યારે દોડી જાય મારી અવધૂત પરિવાર વિશેની આ એક મેં માની લીધેલી એક આ વાત છે. બોડાણાની ભક્તિ ક્યાં અને મારી ક્યાં? પણ આ શરીર 35 વર્ષ પહેલા 61મી જયંતિમાં આ 7મી રાતે અહીંયા આવેલું છે, 8મી અહીંથી ગયેલો ઘેર. ગુરુ મહારાજની આજ્ઞા લઈ અને રંગ જયંતિ માટે હું પાછો ગયેલો. 35 વર્ષે ગુરુ મહારાજ 62 સાલમાં મને બોડાણો બનાવેલો, મને કહેલું કે બોડાણાની માં તું મંતર માર કે મારે અહીંથી હવે ક્યાંય જવું ના પડે. આ તદ્દન સાચી વાત છે, શ્રીમુખના શબ્દો છે. ત્યારે મારાથી સહેજે બોલાઈ ગયેલું કે બાપજી મારા હૃદયમાં શું છે તે શું આપને ખબર નથી? એ વખતે બાપજી એટલું જ બોલ્યા કે મને ખબર છે. ગુરુ મહારાજે આ પ્રસંગ ગોઠવવામાં ઘણું બધું કંઈક કંઈક ઊભું કર્યું છે અને એ પોતે જે બોલાણો બોલેલા તો એને એમ થયું કે ચાલ તને હું બોલાણાની પાસે હવે લઈ જાઉં, તું જો તો ખરો એની ભક્તિ તો જો. પાગલ, તું તારી ભક્તિ જોઈને મલકાતો હોય તો ના મલકાઈશ, તું બોડાણાને જોતો ખરો. અરે દ્વારકાથી ડાકોર અને રંગ દ્વારકાથી જ લિંચ. 62માં દ્વારકાની જયંતિ ઉજવીને લિંચ આવ્યા ત્યારે આ બોલેલા છે કે બોડાણાની માફક તું મંતર માર કે મારે હવે અહીંથી ક્યાંય નહીં. આપણો અવધૂત પરિવાર, મને આ એક બહુ જ ગમે છે વાત કે આપણો પરિવાર એવો હોવો જોઈએ કે બધાના સુખ દુઃખમાં ભાગીદાર બને, એકબીજાના પગ ન ખીંચે. અને તો એક દિવસ આ પરિવાર આખા વિશ્વને ગજાવી શકશે. અને જો તમે એકબીજાના ઉન્નતિમાં અવરોધ કરશો, કોઈ ઊંચે જાય, વધુ કમાય, વધુ મોટો થાય, તો એમાં તમારે દુઃખ શું શા માટે લગાડવાનું? આપણો એક ભાઈ સુખી થાય એમાં આપણને શું વાંધો છે? આપણા એક ભાઈને કોઈ પગે લાગે તો આપણને શાનું દુઃખ થાય છે? મને તો કંઈ સમજાતું નથી. તમે કદાચ મને ના કરવા દો, પણ સાચું કહું તમને બધાને, જાણે હું પગે હાથ અડાડી અને હું પગે લાગું એવો ભાવ ક્યારેક ક્યારેક ઊભો થાય છે. કારણ કે તમે સતત રંગને રટો છો, તો ક્યારેક રંગ અને સદાય રંગ શું તમારી અંદર નથી? તમે મને શા માટે મોટો માનો છો? હું તમારો છું, તમારા માનો છું, એ ક્યારેય ના ભૂલશો. એટલે મને આજે આશીર્વાદ તમારે એવા આપવા જોઈએ કે હું મોટો ના બની જાઉં. હવે એક મને જે પ્રિય વિષય છે એક તમને કહું. આપણે આ બધા જે પૂજા પાઠ જે કંઈ કરીએ છીએ એ ભલે કરો. હવે બાપજીની જયંતિ એટલે બાપજીની આ 35 વર્ષ થયા 61મી જયંતિને, અને બાપજીને શરીર સમાઈ ગયે 25મું વર્ષ ચાલે છે. મારા અવધૂત પરિવારમાં બહુ જૂના ભક્તો છે, નવા પણ છે, જેણે શરીરના દર્શન નથી કર્યા તેવા પણ છે. તો એવા ભક્તો 25 વર્ષે બાપજી સંદેશ આપે છે ડાકોરમાં, એમ માનજો. હવે આપણે બાહ્ય પૂજન અર્ચન કરવા પણ હવે એના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરો. હવે તમે ધીરા અને ચિંતનશીલ બોલો, તમને જોઈને કોઈને એમ થાય કે કેટલો ધીરો અને ચિંતનશીલ માણસ છે, એટલે કોઈને દેખાડવા માટે નહીં પણ ખરેખર તમે એવા હોવા જોઈએ. આપણને ગુરુ મહારાજે જે સાહિત્ય આપ્યું છે, હવે આપણી પાસે રહ્યું છે સાહિત્ય, સદેહ દેવ નથી હાજર, એને કેટલું બધું તમને આપી દીધું છે, એનું જે આપેલું છે તે આપણને ગમતું નથી. આપણે આટલા વર્ષો સુધી અર્થ અને કામ બે જ વસ્તુ એની પાસે માગ માગ કરી છે. હવે તો 25 વર્ષ થયા, બાપજી કહે છે કે વાલાઓ તમે તમારા અંતરભણી પાછા વળો, ચિંતનશીલ બનો અને મારું સાચું સ્વરૂપ તમારા અંદર જે જગમગી રહ્યું છે એના તમે સાચા દર્શન કરો. હું બહાર ક્યાંય હાથમાં નથી આવવાનો, નથી નારેશમાં, નથી લિંચમાં, નથી ક્યાંય નથી. હું તો છું તારી અંદર, અંદર અને અંદર. મને બાપજીએ એક જ વખતે સ્વપ્નમાં કહ્યું છે બ્રહ્મલીન થતા, અને મેં એ વાતને પકડી પાડી છે. આ એટલા જ માટે હું વાત કરું છું. મને બહુ દુઃખ થયું, મને છેતરી ગયો. હું એટલું રડ્યો છું, કદાચ તમે કોઈ એ કલ્પના નહીં કરી હોય. આંખમાંથી આંસુ છૂટ્યા. મેં કહ્યું મને છેતરો કેમ, 15 દિવસે પાછો આવવાનું માદગીમાં કહેલું ને, તું મને છેતરી જાય, જૂઠું બોલી ગયો. આવો મોટો સંત, આવતો મોટો ભગવાન, તું જૂઠું બોલે મારી આગળ? આવું મને એકદમ માથું લાગી ગયું. મેં કીધું આપણે કંઈ ખાવું પીવું કશું જ નથી, માત્ર પાણી લઈને ઉપવાસ કરીએ, એ કેમ આવું કર્યું? ઠીક છે, તો મને એક જ શબ્દ કયો છે. આ એ વાત કરવા માટે હું તમને ખાસ કહું છું કે મને કહેલું કે કારણ કે જનદ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તો એ સર્વાંતર વિશે રહે નિત્ય એ ધી. બેટા હું જતો રહ્યો એવું લાગે છે તને, હવે તું મને બહાર ના શોધીશ મારા દીકરા, હવે તો હું તારા અંતરમાં જ છું. તારે હવે શોધવો હોય તો બહાર નહીં, તારા અંતરમાં ખોજ કર, અંતરમાં બેઠેલો જ છું. બસ આ વાત મને એટલી બધી સચોટ સમજાઈ ગઈ. અંતરમાં પાછું ડોક્યું કર્યું. આપણે બધા 24 કલાક આખા જીવન દરમિયાન બહાર બહાર અને બહાર જ હોઈએ છીએ, ક્યારેય અંદર નથી જતા. અંદર બેઠેલો દેવ બંસી બજાવીને તમને બોલાવી રહ્યો છે, એનો સૂર સદાય વહી રહ્યો છે, પણ એ સૂરને સૂળવા માટે આપણી કોઈ તૈયારી નથી. આપણા કાન બહાર છે, આપણી દ્રષ્ટિ બહાર છે. સાચા મૂળ ભણી વળશો તો જ એનો પાર આવશે અને એ તમને અનુભવાશે. એ એવી વસ્તુ નથી કે તમે એને સામે રાખી એને કંઈક કરી શકો, એ તો માત્ર ન કરવાની, કંઈ પણ ન કરવાની જે ભૂમિકા છે તે સ્વરૂપે એ છે. પાઠ કરો, પૂજા કરો, જપ કરો, તપ કરો, કંઈ પણ કરો, બસ એ કરો કરો કરો. ન કરો એવું નથી કહેતો, પણ કરો અને પછી એને થોડીક વાર મૌન થઈ જાઓ. બાપજી એટલે જ મૌન રહેતા. મૌન થઈ પાછા વળો, થોડાક અંદર તો જાઓ, એક થોડોક અભ્યાસ કરો. અત્યારે આટલી બધી પૂજા પાઠ કરવા છતાં શાંતિ નથી, બધા જ બૂમો મારે છે, મારી જોડે પણ આવે છે, મને બહુ દુઃખ થાય છે. અરે શાંતિનો સાગર રંગ તારા હૃદયમાં રમી રહ્યો છે મારા ભાઈ, અને તું શા માટે શાંતિ માટે આટલા વળખા મારે છે? એ શાંતિના સાગરના મૂળ તરફ વળવા માટે ગુરુ મહારાજ હવે બધા આપણા પરિવારને એવી હાકલ કરે છે કે મારા ગયે 25 વર્ષ થયા, હજુ તમે અર્થકામમાંથી બહાર નથી આવ્યા, તો હવે તમારી દ્રષ્ટિએ થોડાક તમે મોક્ષ તરફ, જિજ્ઞાસા તરફ, જાણવાની તમારા વિશે કંઈક વૃત્તિ ઊભી કરો, અને તમે જુઓ એનો ખજાનો સત્યનો એમાં શું શું ભર્યું છે. દિલ ડુબા દિલ કી સુનાઉ, સુનને વાલા કોન હૈ, જામે હક ભર ભર પિલાઉ, પીને વાલા કોન હૈ. જલ મે પ્યાસી હાય સફરી, પાણીમાં પડેલો છે જીવ, પાણીમાં જ છે તું, અને તો એ કે છે હું તરસી છું. તો બાપજી આવું આવું ઘણું લખ્યું છે કે બહારનું છોડી તું અંદર આવ. પછી સુર ચતુર સુજાણવા તલડી કઉ છું રે તુજને મીઠડી, ઉર ઉદિયો ભાણ તે જન્માએ અંતર સરની વાતળી. અંતર દેવાનું પાછું. તો આપણે બધા આવા પાછા વળવા માટે હવે આપણી ભૂમિકા પાછા વળવાની છે. પૂજા પાઠ બધું જ કરી રહ્યો, અને પોતાના વિશે આપણે ક્યાં જવાનું છે એનો વિચાર કરતા થોડાક ગુરુ મહારાજના સાચા સ્વરૂપ ભણી આપણા અંતરમાં બેઠેલાની પાસે આપણે આપણને જ મળીએ. એટલે કે આપથી આપને લઈને જોઈ, તું તારાથી તને જોઈ લે, તો પછી તું જેને જુએ એ તો તું જ છે. આટલે સુધી ગુરુ મહારાજ કે છે. તો આપણે બધા હવે પોતાના મૂળ સ્વરૂપે પાછા વળીએ. અર્થકામમાં બહુ દોડ્યા છીએ, એની પાછળ બહુ જ માગણી કરી છે, બહુ જ રડ્યા છીએ, મેળવ્યું છે, અને પાછું એમાંથી કંઈક આગું પાછું થાય તો પાછા રડીએ છીએ. તો હવે રડવાનું મૂકીને હસવાનું રહે, સદાય આનંદ સાગરમાં ડૂબી જઈએ, આટલી આપણી હવે ફરજ છે. આપણને એમ આપણને પોતાને પણ સંતોષ થાય કે ગુરુ મહારાજ ગયે 25 વર્ષ થયા, મેં એના સાહિત્યનો કેટલો અભ્યાસ કર્યો, એને કયા કયા પુસ્તકોમાં શું શું લખ્યું છે, કેટલું બધું લખ્યું છે, એનો કોઈની પાસે ન ખબર પડે તો તમે પૂછીને પણ થોડુંક તમે પાછા વળશો તો એક દિવસ આપણો જન્મ જેને માટે થયો છે, જેને જેને કારણે આ જન્મ છે, આ બધું જ, અને જન્મ અને મૃત્યુની સાચી ભાવ તમને ત્યાંથી લાગશે. જીવ અને શિવનું ભૂત ત્યાંથી ભાગશે. તમે શિવ શિવ જ છો, જીવનો ભાવ ઊભો કર્યો છે, એ ભાવ તમારો મટી જશે. અત્યારે મળતા બહુ હાલ લાગશે, અત્યારે એમ થશે કે હું તો બાઈ છું, કોકની વહુ છું, કોઈની માં છું, કોઈનો કાકો છું. પણ જ્યારે તમે અંતર ભણી વળશો ત્યારે તમને એ આવા બહારના ભેદભાવ ભૂસાઈ જશે. અને જીવો બ્રહ્મૈવ નાપરઃ આજ વાક્ય છે. તો આપણે બધા જીવમાંથી શિવ તરફ, એવું નહીં પણ શિવ છીએ એનો અનુભવ કરો. એટલે જીવ અને શિવના ભૂત એકાદે, આ તો ભૂત ભરાયું છે, હું જીવ છું. આપણે બધા હવે એમાંથી આપણા મૂળ તરફ વળીએ. પણ એટલું ધ્યાન રાખજો કે અંતરદર્શન કરવા માટે જ્યારે પાછા વળો ત્યારે એક મોટી વાત ધ્યાનમાં રાખજો કે માનવ ધર્મ સાચા માનવ બનો. સાચો માનવ એ દેવત છે. આપણે મન વચન અને કર્મથી વાણી વિચાર અને વર્તન થી શુદ્ધ બનવાનો પ્રયત્ન કરું. રંગ રંગ તો મોજેથી બોલો છો, આખો દિવસ બોલો છો, પણ જ્યારે કંઈ કર્મ કરવાનું આવે છે ત્યારે રંગને બાજુમાં મૂકી અને પછી આપણે કર્મ કરીએ છીએ. તો રંગને સાથે રાખીને કર્મ કરો, એવા કર્મ કરશો ત્યારે તમે એક વખતે રંગમાં તમારો રંગ રંગાઈ જશે. તમને ઉપદેશ માટે નથી કહેતો, મારો અનુભવ તમને કહું છું. એટલે આપણા બધાનો રંગ રંગાઈ જશે, મારો રંગાઈ ગયો છે એવું મારું કહેવાનો ભાવ આની પાછળ નથી. પણ આ પંથે મને સુખ મળ્યું છે, મને જે આનંદ મળ્યો છે, મને જે સમજ પડી છે, એ બધાને હું વહેંચી દઉં એવો મને ભાવ જાગૃત થયો છે. એટલા માટે આટલું આપને કહું છું. હવે છેલ્લે માનવની ફરજ શું? માનવ માનવને ચાહવો જોઈએ, માનવ માનવને ઉપયોગી થવો જોઈએ. માણસ માણસને ઉપયોગી ના થાય એને ચાહે નહીં, શું લઈ લેવાનું છે એની પાસેથી, શું આપી દેવાનું છે? તમે ચાહો, અનુભવ તો કરો, ભલે એને ભલે એ તમને ચાહે કે ના ચાહે, તમે એમને ચાહો, જોવી તો જુઓ, તમને તો આનંદ આવશે જ. માનવ માનવને ચાહે, માનવ માનવને ઉપયોગી થાય, આ સાચો માનવ ધર્મ છે. માનવને ઉપયોગી થાય, સર્જન માત્રને ઉપયોગી થાય, આ માનવ ધર્મ છે. તો આપણે બધા આ જ્યારે આ સાચો માનવ ધર્મ પ્રભુને પૂછીને જ્યારે સત્કર્મ કરીશું કે દુષ્કર્મ, દુષ્કર્મ કરવાનું આવે તો પૂછી જુઓ, અંતરમાં બેઠેલો છે પરમાત્માએ અંતઃચેતનામાં એક એવો સૂર મૂક્યો છે કે તમે જ્યારે દુષ્કર્મ કરશો ત્યારે તરત તમને ખત લઈને પેલી ના પાડશે કે આ બરાબર નથી. પણ પેલો માયલો જે લોભી આત્મા છે ને, એ કહે છે કઈ નહીં, તું તારે બેસી રહી, હમણાં મને આ કર્મ કરી લેવા દે. પેલો બિચારો એક વખત કે બે વખત કે 500 વખત કે 1000 વખત કે, તો એ આપણો જીવ માનતો નથી અને આપણે તો કરી જ નાખીએ છીએ. પણ એ બધા કર્મોનો સરવાળો થઈને એક ગાંઠળી બંધાઈ જાય છે. અને જ્યારે દીકરો ગાળો દે, વહુ છણકા કરે, રોગ થઈ જાય, ત્યારે પેલી કર્મની ગાંઠળી લઈને એકલો પડે, જીવ બધેથી હારે, ત્યારે આ કર્મની ગાંઠળીને ખોલે છે. એ વખતે ખ્યાલ આવે છે કે ઓ હો હો હો, મેં આમાં કેટલું બધું ભેગું કરી દીધું છે, કશું કામનું આમાં મારું નથી, હવે મારા કામમાં શું આવશે? ત્યારે એની નજર પડે છે પરમાત્મા તરફ. તો પછી નજર પડે તે પહેલા જો નજર પડી જાય અને માનવ ધર્મનું તમે આચરણ કરો તમારા જીવનમાં, તો એક દિવસ તમે પર રંગ થશો અને રંગ છો. છેલ્લે એક શ્લોક કહું, મને બહુ ગમે છે, કે એન કેન પ્રકારેણ યસ્ય કશ્યાપિ દેહિનઃ સંતોષમ જનયેત પ્રાગ્ન તદેવેશ્વર પૂજનમ. તમને આપેલી કોઈ પણ સંપત્તિથી, કોઈ પણ વસ્તુથી, કોઈ પણ જીવની, પ્રાણી માત્રની આતરડી ઠારવી એ જ સાચું ઈશ્વર પૂજન છે. આપણે બધા આવા ઉત્સવો કરીને, આવા પૂજનો અને અર્ચનો કરીને આપણે વળવાનું તો એ તરફ જ છે કે એન કેન પ્રકારેણ યસ્ય કશ્યાપિ દેહિનઃ સંતોષમ જનયેત પ્રાગ્ન તદેવેશ્વર પૂજનમ. મારો જાત અનુભવ છે કે કોઈની આતરડી ઠારવાથી હું ગુરુ મહારાજના ચરણમાં પહોંચ્યો છું. મારો ગુરુ મહારાજ જો રીજો હોય તો ભૂલે ચૂકે, જાણે અજાણે મારાથી આવા કંઈક થયા છે, કંઈક થયા છે. ક્યારેક મોટા કર્મો ફળ નથી આપતા, ક્યારેક એક લોટો પાણી કોઈને પાઈ દો ને અને તરસો ખૂબ હોય જીવ, અને એમ બોલી દે કે ભાઈ તારું ભલું થયું. જીવનમાં આટલામાંથી ના જશો, પાણી પાવામાંથી ના જશો, કોઈને આશ્વાસનમાંથી ના જશો, કોઈના અંતરને આઘાત પહોંચી જાય, એનો ઘા પડી જાય, જખમ થઈ જાય, તો બાણનું વાગેલું જખમ, છરીનું વાગેલું જખમ ડોક્ટર ભૂસી નાખે છે, મટાડી દે છે, પણ તમારી વાણીનો જે એક ઘા પડી ગયો એ ક્યારેય નથી ભૂલાતો, રૂજાતો નથી, અને એ ઘા એના હૃદયમાં નહીં પણ તમારા હૃદયમાં પડી ગયો છે. એટલું ચોક્કસ યાદ રાખજો, એક દિવસ જ્યારે જીવનમાંથી કંટાળીને પાછા વળશો ત્યારે એ જ ઘા તમને સતાવશે. તો એવા એક પણ કર્મથી સાવધ રહો કે જે તમને છેલ્લે અંદર આવીને તમને યાદ થઈ જાય. આવી રીતે માનવ ધર્મ કોઈને ઉપયોગી થવું જીવનમાં એ આપણો સાચો ધર્મ છે. એક એક પ્રાણી માત્રમાં આવા પૂજન કરીને, રંગનું પૂજન કરીને બધામાં એ રંગ છે એવો ભાવ જાગૃત કરીએ તો આપણું જીવન જન્મ બધું જ સાર્થક છે. આવા ગુરુ મહારાજ મળ્યા એ પણ સાર્થક છે, નહીં તો ગુરુ પણ વિચાર કરે કે દીકરા તું મારી પાસે આવ્યો પણ મારી પાસે આવવાનું જે સાધન છે તે તું મૂકીને આવ્યો છે. હવે એક વાત કહું, આને તમે ઉપદેશ ના માનશો, શિખામણ ના માનશો. એક નાચી જ ગુરુ ભક્ત એની ગુરુ સેવા ગુરુએ સ્વીકારી અને આ સેવાના મહિમાની જે એક પ્રેમની પ્યાલી મેં ભરી અને એ પ્રેમની પ્યાલી ભરી અને હું તમને કંઈક એમાંથી એક એક આચમની જેટલું તમને આપું, એ આચમની એવી મોટી બની જાય કે જે સાગર બની જાય તમારી અંદર, અને તમે બધાય ગુરુ મહારાજના બની રહો, ગુરુ મહારાજમાં રહો, એ સ્વાનંદ સમ્રાટ નો જે આનંદ એ આનંદ તમારો આનંદ જ છે. તમારી અંદર જે આનંદ છે આનંદ સ્વરૂપ છે, આપણે આનંદ સ્વરૂપ નથી, આનંદ પોતે જ છીએ. આનંદ બીજામાંથી મળે છે તેવો જે ભાવ છે એ ભાવને દૂર કરવાનો છે. કોઈ પણ કર્મ કરીએ ને આનંદ આવે છે એ બહારથી નથી આવતો, એ અંદરથી જ આનંદ આવે છે. બહાર આનંદ છે જ નહીં, અંદર જ આનંદ છે, અંદર જ ભગવાન છે. એના તરફ પાછા વળીએ. 25 વર્ષે ગુરુ મહારાજ 25 વર્ષ થયા બાપજીને શરીર પધારી ગયે, તો આપણે આ પરિવારે એટલું વિચાર નક્કી કરો હવે અંતરદ્રષ્ટિ તરફ. અને સુનેરી મેને હરી મુરલી કી તાન, બસ આ એની રણછોડ રાયની બંસી. ગુરુ મહારાજે રણછોડના તો કેટલા એના આયુધોના પણ વખાણ કર્યા છે. એ તમને સાચા માર્ગે દોરી જવા માટે ગુરુ મહારાજે કહ્યા છે, પણ આપણે એને હજુ જીવનમાં ઉતાર્યા નથી. તો આપણે બધા એને સાચા માર્ગે પડીએ, સાચી દ્રષ્ટિ કેળવીએ અને અંતરમાં પાછા વળીએ, તો એક દિવસ તમારે મને પગે લાગવાનું નહીં હોય, હું તમને પગે લાગીશ. અને હું તો આજે પણ તમને પગે જ લાગું છું, એટલા જ માટે કે તમે બધા મને મોટો માનીને પગે લાગો છો, તો હું છોટો થઈને તમને બધાને નમસ્કાર કરીને અવધૂત ચિંતન.